वचनामृत पंचाळानु त्रीजु। सत्संग ने भगवान नी प्राप्ति छता मान ईर्ष्या रहेवानो हेतु। सत्ता रूपे भगवान ने विषय निर्गुणपणे हेत करवा विषय। संवत 1877 ना फागण सुधी अष्टमी ने दिवस श्रीजी महाराज गाम श्री पंचाळा मध्य झीणाभाई ना दरबार मा ढोलिया उपर विराजमान हता अने धोळो फेटो माथे बांध्यो हतो तथा धोळो खेस पहेर्यो हतो तथा धोळी पछेड़ी ओढ़ी हती अने पोताना मुखारविंदनी आगळ परमहंसनी सभा तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या जे सर्वे परमहंस माहो माही प्रश्न उत्तर करो। त्यारे मुनि बावे ब्रह्मानंद स्वामी ने प्रश्न पूछो जे आवो सत्संगनो ने भगवानो योग मळ्यो छे ने बीजा विकार सर्वे टळी गया छे तथा सत्संगनो खप छे तो पण मान ईर्ष्या केम रही जाय छे। पछी एनो उत्तर ब्रह्मानंद स्वामीए करवा मांड्यो पण थयो नहीं। पछी श्रीजी महाराज बोल्या जे एवो जे छे तेमा बुद्धि नथी अने जे बुद्धिवाळो छे ते तो पोतामा जेटला अवगुण होय तेने जाने तथा जेटला गुण होय तेने पण जाने अने बीजामा जे गुण तथा अवगुण होय तेने पण जाने अने जे बुद्धिवाळो न होय ते तो पोतामा गुण ज जाने पण अवगुण होय तेने तो जाने नहीं ने पोताने सनकादिक जेवो मोटो जाने ने बीजा मोटा होय तेने पण पोताथी उतरता जाने अने जे बुद्धिवाळो होय ते पोताना अवगुण ने जाणतो होय जे मुमा आटलो अवगुण छे पछी तेनी उपर चाड्य राखीने ते अवगुण ने टाळी नाखे तथा ते अवगुण ने टाळवानी बीजा संत वार्ता करता होय तेने हितकारी माने माटे एमा मान ईर्ष्यादी कोई अवगुण रहे नहीं अने कोईक मा मोटी बुद्धि जणाती होय ने ते जो पोताना अवगुण ने न विचारतो होय तो तेनी व्यावहारिक बुद्धि जाणवी ने ते बुद्धि उपरथी तो बहु चौजाळी जणाय पण एने बुद्धिवाळो न कहेवाय तेने तो अति मूर्ख जाणवो ने एनी ए बुद्धि पोताना मोक्षना काममां आवे नहीं अने थोड़ीक बुद्धि होय ने जो पोतामां अवगुण होय तेने जाणीने तेने टाळ्यानो उपाय करे तो एनी थोड़ी बुद्धि पण मोक्षने उपयोगी थाय छे ने एने ज बुद्धिवाळो कहीए अने जे पोतामां तो कोई वारे अवगुण परठे नहीं ने गुण ज परठे तेने मूर्ख कहीए ने पोतामां अवगुण परठे तेने बुद्धिवाळो कहीए। पछी श्रीजी महाराजे आज्ञा करी जे कीर्तन गाओ। पछी सखी आज मोहन दीठा रे शेरीए आवता रे ए कीर्तन परमहंस गावा लाग्या। त्यारे वळी श्रीजी महाराज बोल्या जे हवे कीर्तन राखो अने आ कीर्तन गाया तेमा हेत बहु छे ते हेतनो अमे विचार कर्यो जे हेत मोटी वात छे ने हेते करीने भगवान ने भजवा ए ठीक छे पण सारी पेठे विचारीने जोयु त्यारे एम जणानु जे हेत छे तेज भगवाननी माया छे। केम जे स्त्रियो परस्पर बोलती होय जोती होय स्पर्श करती होय तेमा बीजी रीतनु हेत छे अने पुरुष होय ने परस्पर बोले जुए स्पर्श करे तेमा पण बीजी रीतनु हेत छे अने पुरुष जे ते स्त्रीने जोतो होय ने आलिंगन करतो होय तेनी वार्ता सांभळतो होय तेनी सुगंध लेतो होय ने तेनी वार्ता करतो होय तेने विषे जेवू हेत थाय छे ने ते स्त्रीमां पुरुषनु मन आकर्षण थई जाय छे तेवू पुरुष पुरुषमां नथी थातुं तथा સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિ પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેત રૂપે છે. પછી એમ વિચાર થયો જે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો જે એ પણ ઠીક નહીં, કાં જે ભગવાનના રૂપ કરતા અધિક રૂપ અધિક સ્પર્શ અધિક રસ અધિક ગંધ અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 16,100 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી, તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે હે મહારાજ, અમે દેવ દૈત્ય ને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો, માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું જે તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતા સામને વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી, માટે જેની એક મતી રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહીં, ને જેની મતી એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે, અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંટીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું? જે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત ને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે
નિર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનું કથને હરે હે તથા પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન.
અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં, હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચૈતન્ય છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવંત છે એમ દ્રઢપણે સમજીને એ સર્વથી વૈરાગ્ય પામીને સ્વધર્મ સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકની ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ, અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે જે
તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે ઉદારાહ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ.
એમ સમજીને ઇન્દ્રિયો અંતકરણ વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા ને એનો ગુણ ન લેવો જે એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે, કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, ને મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે, ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જાણવા, કાં જે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું, જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે, પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં, અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વેરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયો રૂપ વેરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો અંતકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વ વ્યર્થ થઈ જાય. જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે, ને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જે સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી, એમ એ ઇન્દ્રિયો અંતકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જે સર્વ વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમ વિચાર કરે જે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહીં, ને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે હું નહીં, ને પંચજ્ઞાન ઇન્દ્રિયો, ને પંચકર્મ ઇન્દ્રિયો, ને ચાર અંતઃકરણ, ને એમના દેવતા એ સર્વે હું નહીં, હું તો એ સર્વથી પૃથક છું, ચૈતન્ય છું, ને ભગવાનનો ભક્ત છું, ને એ ઇન્દ્રિયો અંતઃકરણ કંઈ ચાળા કરે તો એને કહેવું જે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે, ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે, અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ, તું કોણ ને હું કોણ, તારે મારે લેવું દેવું નથી, તમે કરશો તે તમે ભોગવશો, એમ એ ઇન્દ્રિયો અંતકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે હે મહારાજ, હે સ્વામીન, હે ભક્ત વત્સલ, હે દયાનિધે, આ ઇન્દ્રિયો અંતકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો, એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી, ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય જીવ રૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. ઇતિ વચનામૃત પંચાળાનું ત્રીજું.
પંચાળાના ત્રીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન ત્રણ છે, તેમાં બીજું કૃપા વાક્ય છે, જેમાં પહેલી બાબતમાં જે ભક્ત પોતાના અવગુણ ઓળખીને ટાળવાનો ઉપાય કરે ને બીજાના અવગુણ લે નહીં તે બુદ્ધિવાળો છે, અને માને કરીને પોતાથી મોટાને ન્યૂન માને તે મૂર્ખ છે. બીજી બાબતમાં નિર્ગુણ સત્તા જે અમારું તેજ તે રૂપ થઈને અમારે વિશે હેત કરવું ને સેવા કરવી, પણ વિષયના સુખ સંબંધે કરીને અમારે વિશે હેત કરવું નહીં. ત્રીજી બાબતમાં ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમમાં રાખવા. ચોથી બાબતમાં ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પોતાના ચૈતન્યને પૃથક માનવો, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન એક. પહેલા પ્રશ્નમાં બીજા વિકાર ટળી ગયા છે ને માન ઈર્ષ્યા કેમ રહે છે એમ પૂછ્યું, તે બીજા વિકાર ક્યાં ટળ્યા હશે? ઉત્તર એક. કામ, લોભ, સ્વાદ, સ્નેહ તે વિકાર ટળી ગયા હોય એમ જાણવું. પ્રશ્ન બે. બીજા પ્રશ્નમાં નિસ્તર્કપણે એકમતી રહેતી હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષય સુખ સંબંધે કરીને અમારે વિશે હેત કરવું એમ કહ્યું, તે કેવી રીતે કરવું? ઉત્તર બે. શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજો કોઈ આકાર દીઠો જ ગમે નહીં, ને શ્રીજી મહારાજના શબ્દ વિના બીજો શબ્દ ગમે નહીં, તથા શ્રીજી મહારાજના સ્પર્શ વિના બીજો સ્પર્શ ગમે નહીં, અને શ્રીજી મહારાજના મહાપ્રસાદ વિના બીજો રસ ગમે નહીં, ને મહારાજને ચડ્યા જે તુલસી પુષ્પ તે વિના બીજો ગંધ ગમે નહીં. એવી રીતે શ્રીજી મહારાજ સંબંધી પંચ વિષયમાં આનંદ વર્તે ને તે વિના બીજા માયિક વિષયને વિશે અભાવ વર્તે અને શ્રીજી મહારાજની વિશે માયિકપણાનો સંકલ્પ ન થાય એવી રીતે શ્રીજી મહારાજની વિશે હેત કર્યું હોય તો કલ્યાણ થાય. પ્રશ્ન ત્રણ. ત્રીજા પ્રશ્નમાં તમે કરશો તે તમે ભોગવશો એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહેવું એમ કહ્યું, અને જેતલપુરના બીજા વચનામૃતમાં ઇન્દ્રિયો દ્વારે વિષયનું ગ્રહણ જીવ કરે છે ત્યાં જીવને જ ભોગતા કહ્યો છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર ત્રણ. ઇન્દ્રિયો અંતઃકરણ ભોગતા નથી, કરતા ભોગતા તો જીવ જ છે, પણ જીવ ઇન્દ્રિયાદિક ભેળો ભળી ગયો છે તેને જુદો પાડવાનો તથા ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારે ઘાટ કરતો હોય તે ઘાટને ખોટા કરી નાખવાનો ઉપાય બતાવ્યો છે. ઇતિ પંચાળાના ત્રીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.